पोक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचनदायकम् प्रभुतत्वलोचनदायकम्
श्रीमद् राजचंद्र वचनामृत आंक 281 भवानिया भादरवा वद 13 बुधवार 1947। कड़ियुग छे एटले वधारे वखत उपजीविकानो वियोग रहेवाथी यथायोग्य वृत्ति पूर्वापर न रहे विनित रायचंदना यथायोग्य। खिमजी देवजी ऊपर लखायेलो आ पत्र छे। कृपाणुदेवना घणा पत्रों एक एक लीटीनी अंदर ज, एक लीटी बे लीटी एक वाक्य बे वाक्य खूब प्रश्न मुमुक्षुना पत्रों आव्या होय एमांथी सारभूत ग्रहण करी अने पछी योग्य मार्गदर्शन अति संक्षेप में टूंका में अने आपणा बधा ज मुमुक्षुओने ए लागू पड़े एवं होय व्यक्तिगत छता एनो जे सार छे एनो जे बोध छे એ સર્વને ઉપયોગી થાય ઉપકારી થાય એવી પ્રકારનો। કળિયુગ છે એટલે વધારે વખત ઉપજીવિકાનો વિયોગ રહેવાથી યથાયોગ્ય વૃત્તિ પૂર્વાપર ન રહે। કેટલી વાત સૂક્ષ્મ રીતે કરી છે જ્ઞાનીઓની। એમનું માનસશાસ્ત્ર પણ કેટલું જબરજસ્ત છે કે કળિયુગની અંદર વધારે વખત ઉપજીવિકાનો વિયોગ રહેવાથી, ઉપજીવિકા એટલે આજીવિકા, આવક, આર્થિક આવક, આર્થિક પ્રવૃત્તિ, એનો વિયોગ રહેવાથી જો આર્થિક આવક ન હોય અને આ કળિયુગ છે પાછો, એટલે વિયોગ રહેવાથી યથાયોગ્ય વૃત્તિ પૂર્વાપર ન રહે। જીવને ધર્મની અંદર, પરમાર્થની અંદર સાધના કરતો હોય તો એની જે વૃત્તિ છે એ યથાયોગ્ય પૂર્વાપર જેવી પ્રારંભમાં હતી એવી પછી ન રહે। એની અંદર ચડબિચડ થાય। કારણ શું? કે જો આર્થિક ઉપજીવિકાનો વિયોગ રહે એટલે કંઈને કંઈ પ્રકારની એની પરવસ્તા થાય, એની કંઈને કંઈ પ્રકારની પરાધીનતા થાય, કોઈના આશરે રહેવાની વાત થાય, કોઈના આશ્રયે જવાની વાત થાય, અને એની અંદર કળિયુગની અંદર સંયોગો અનુકૂળ થાય એવું માનવું। કળિયુગની મોટામાં મોટી વિશેષતા હોય તો માનવીય સંબંધોની અંદર મતલબ અને સ્વાર્થનો પ્રવેશ, પોતાના પણ પારકા થઈ જતા વાર લાગે નહીં, સ્વજનને પરજન બનતા વાર લાગે નહીં। વર્ષો સુધી આપણને એમ થાય કે આની સાથે મેં આટલું કર્યું છે, આ મારા છે, આ મારા દીકરા, આ મારા દીકરાની વહુઓ, આ અમારા પોતાના કહેવાય તે, આ છતાં અમારું આમ નથી કરતા કરતા નથી વગેરે વગેરે વિકલ્પો જીવને આવે અને ન થાય એ પણ શક્ય છે। કળિયુગની અંદર એવો ભાવ ન રહે આ કાળનો પ્રભાવ છે। જ્ઞાની બહુ સૂક્ષ્મ રીતે વાત કહે છે અને મુમુક્ષુએ ખૂબ વિવેકપૂર્વક વાતને સમજવાની છે કે કળિયુગ છે એટલે વધારે વખત ઉપજીવિકાનો વિયોગ, તમે વધારે વખત એ પ્રકારનું આવો વિયોગ કરીને રહેશો તો શક્ય છે કે જે સાધના માર્ગની અંદર જે વૃત્તિ છે એનું ચડ વિચડપણું થાય, ડગી જવાય, માણસ હલી જાય। અને ક્યારે હલી જાય? કારણ કે દેહ અને દેહના ધર્મો તો છે જ, અને દેહ ને દેહના ધર્મોની અંદર એની જે કંઈ આવશ્યકતાઓ છે એની પૂર્તિ ન થાય, માર્ગની અંદર વિઘ્ન ઊભું થાય, પરિસહને ઉપસર્ગ કળિયુગની અંદરના જીવો સહન પણ કરી શકે નહીં એવી પણ એક કળિયુગની સ્થિતિ છે। જેમ પારકા મદદ ન કરે એમ પોતે પણ એટલા બધા સંઘેણ અને સંઘાન, પોતાના સંધાન એટલા મજબૂત હોતા નથી સંઠાણ કે જેથી કરીને વર્ષો સુધી કદાચ કોઈ ખાવા પીવા ન મળે, કોઈ રહેવા બેસવા ન મળે, કોઈ પહેરવા ઓઢવા ન મળે, તો એ પોતે સાધક પોતાના માર્ગમાં અડગ બનીને ચાલ્યો જાય એવું પણ નહીં બને. કળિયુગની બે અસર છે, એક અસર પોતા ઉપર અને એક અસર બીજી પોતાના સંયોગ અને સંબંધના કારણે જે પોતાની સાથે છે એના ઉપર. જીવ વિચાર કેનો કરે? પારકાનો, પોતાનો ન કરે. એ એમ જ વિચાર કરે કે આ બધા જુઓ હવે કોઈ કોઈના રહ્યા નથી, અને પછી એને મજા આવે. કોઈ કોઈનું નથી રહે, કોઈ કોઈનું નથી રહે, આ જગતમાં કોઈનું મજા આવે, ગાતો હોય ટેસ્ટી ગાતો હોય. એની અંદર એની કોઈ ભાવધારા, કોઈ વિચારણા, એની અંદરનું જ્ઞાનીએ કહેલું તત્વ એ કંઈ એને એ સમજમાં ત્યારે ન હોય. અને જીવનો દોષની દ્રષ્ટિ ઊભી જ છે, અને દોષની દ્રષ્ટિ ઊભી હોય એટલે ક્યાં જાય કે જીવોને કળિયુગ આવ્યો છે, આ કોઈ આપણા હગાવાલા આપણા થતા નથી, કોઈ મને તબિયતના સમાચાર પૂછવાય આવતું નથી, અરે ભાઈ હડાહડ કળિયુગ છે. આ દરેકની અંદર પણ એ ત્યારે એ વિચાર નથી કે તું પણ સમતા રાખી શકતો નથી, તારી પણ સહનશીલતા નથી, તારામાં પણ ધૈર્ય અને તિતિક્ષા નથી, તારામાં પણ વિતરાગનું વચન છે કે તું એકલો છું ને તારા કર્મ તારે જ ભોગવવાના છે, આવી શ્રદ્ધા છે નહીં. તો પોતે શ્રદ્ધાથી હલી ગયો છે, પોતે શ્રદ્ધાથી હલી ગયો છે, એટલે દોષ કોના ઉપર આપે છે? સંયોગો ઉપર. અને સંયોગોમાં ખતવણી કોની કરે છે? કળિયુગની. પણ કળિયુગની ખતવણી પોતા ઉપર પણ એટલી જ થાય કે કોઈ વસ્તુ બે પાંચ આછી પાતળી છે નથી તો ચાલ તારી ધીરજ કેટલી. જીવને આખરે જોઈએ શું, છતાં આપણી આવશ્યકતા પાંચમાંથી પચાસ વસ્તુની થતા વાર લાગે નહીં, અને એની પૂર્તિ ન થાય તો પોતે પણ હલી જાય છે, પોતે પણ સાધના માર્ગમાં સ્થિર રહી શકતો નથી, પરમાર્થ માર્ગમાં સ્થિર રહી શકતો નથી. આ કળિયુગના બંને પાસાનો વિચાર કરીએ તો જ જ્ઞાનીના વચનનો આશય પકડાય, નહીં તો આપણને કળિયુગમાં દુનિયા આખી આપણી દુશ્મન છે એટલું જ સમજાય, બીજું ન સમજાય. પોતે પણ પોતાનો દુશ્મન છે, કળિયુગની નબળાઈ આપણામાં પણ એટલી જ છે, અને એને કારણે થઈને જીવ પણ પોતાના જે કંઈ કહીએ સાધના માર્ગમાં પરમાર્થ માર્ગમાં સ્થિર રહી શકતો નથી. જ્ઞાનીએ અહીંયા વ્યવહાર માર્ગનો ઉપદેશ કયો છે? વ્યવહાર માર્ગનો ઉપદેશ એ છે કે ગૃહસ્થી જે હોય એ ગૃહસ્થીએ પોતે પોતાની જે કંઈ આવશ્યકતા હોય એ આવશ્યકતાઓના અનુસાર પોતાનું આયોજન કરી અને પરમાર્થ માર્ગમાં રહે. અને જો વધારે કાળ, ઘણા લોકો ઘણીવાર આવું બધું કરતા હોય, એકદમ બધું છોડી દે, નીકળી જાય ને પછી બે પાંચ વરે થાકી જાય ને પછી પાછા આવે ને પછી કંઈ થાય ને પછી કંઈ થાય. જ્ઞાનીઓ અહીંયા સંકેત કરે છે કે ઉપજીવિકાનો વિયોગ જો લાંબો સમય રહેશે તો વૃત્તિ પૂર્વાપર યથાયોગ્ય રહેવી મુશ્કેલ છે. જે ભાવથી પ્રારંભ કર્યો હોય એ ભાવથી પછી ટકી શકાશે નહીં, બહુ મહત્વની ચીજ છે. અને એ નહીં ટકી શકવાનું કારણ કળિયુગ છે. કાં તો સાધનાનું બળ વધારવું પડશે, અને કાં જે સાધનો આપણે જોઈએ તે લઈ લેવાના, એ રાખવાના. કાં આપણે સૌ કે આપણે કમાઈને આપણે ધર્મ કરશું, કાંઈ વાંધો નહીં, પોતાની આવક પોતાના આધાર ઉપર રહેવું, પોતાની આજીવિકા પોતે ચલાવવી, સ્વતંત્ર રહેવું, નિર્ભર રહેવું, આત્મનિર્ભર રહેવું, અને એના અનુસાર પોતાનું તંત્ર ચલાવવાનું. તો એને કોઈ પણ પ્રકારનો મનની અંદરની વિક્ષેપતા ઊભી થવાનો અવસર આવશે નહીં. પણ જો આવશે, આવે, આવું થાય અને લાંબો સમય જાય, અને ત્યાર પછી એણે જે બીજાના પરિબળ ઉપર જે ગણિત માંડ્યા હતા એ ગણિત પછી ઢીલા પડવા માંડશે, એ ગણિત ખોટા પડવા માંડશે, અને તે સમયે એની વૃત્તિમાં શું થશે? પરિવર્તન આવશે. અને આ વૃત્તિનું પરિવર્તન યથાયોગ્ય વૃત્તિ પૂર્વાપર ન રહે અને રહેશે નહીં, હલી જશે. જ્ઞાનીઓ કહે છે કળિયુગની અંદર આ સાધના કરનાર જીવે ખૂબ વિવેક થી વિચારીને એ માર્ગની અંદર ડગલા ભરવા જોઈએ. કારણ કે કાળનો પ્રભાવ છે. 282 વવાણિયા ભાદ્રપદ વદ 14 ગુરુવાર 1947 પરમ વિશ્રામ સૌભાગ્ય. પત્તું મળ્યું. અત્રે ભક્તિ સંબંધી વિવલતા રહ્યા કરે છે અને તેમ કરવામાં હરિ ઈચ્છા સુખદાયક માનું છું. મહાત્મા વ્યાસજીને જેમ થયું હતું તેમ અમને હમણાં વર્તે છે. આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદ સંપન્ન થયા નહોતા, કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતો. અમને પણ એમ જ છે. અખંડ એવો હરિરસ પરમ પ્રેમે અખંડપણે અનુભવતા હજુ ક્યાંથી આવડે? અને જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાં સુધી અમને જગતમાંની વસ્તુનું એક અણુ પણ ગમવું નથી. સૌભાગભાઈને કહે છે પરમ વિશ્રામ સૌભાગ્ય. જ્ઞાનીઓ, સંતો, સત્પુરુષો એ પણ એને મુમુક્ષુઓનો સંગ, સત્સંગીઓનો સંગ કેવો હોય છે? વિશ્રામ. માર્ગમાં ચાલતા ચાલતા જ્યારે થાક લાગે ત્યારે જીવ વિશ્રામને ઈચ્છે. કોઈ એવી આકુળતા થઈ જાય, મનની થાય, તનની થાય, ત્યારે જીવને વિશ્રામ જોઈએ. સૌભાગભાઈ એ પરમ કૃપાળુ દેવના વિશ્રામ રૂપ હતા. જુઠ્ઠાભાઈ માટે પણ એને લખ્યું હતું કે અમારો એ રહસ્યક વિશ્રામ હતો. આગળનો પત્ર આપણે વાંચી ગયા છીએ. જે એક જ માર્ગના ચાલનારા હોય એમની જિજ્ઞાસા જેની બધાની એક જ તત્વ પ્રત્યેની હોય, આવા મમુક્ષુઓ જેની વેવલેન્થ એક સરખી મળતી હોય બધાની, એક જ માર્ગના બધા અનુયાયીઓ છે, એક જ માર્ગના પ્રવાસી છે, કોઈ આગળ છે, કોઈ પાછળ છે, વિશેષ કોઈ ફરક નથી, લક્ષ્યમાં ફરક નથી, જીવનની યાત્રામાં કોઈ ફરક નથી, આવી પ્રકારના જે લોકો છે એને પરસ્પર કેટલો બધો હૂંફ મળતો હોય છે. એને ઉમા સ્વાતીજીએ એ જગતની અંદરના એક સૂત્રની અંદર કહ્યું કે પરસ્પર જીવો ગ્રહાનામ. આ જગતના જીવો એકબીજાને પરસ્પર પૂરક છે, ઉપકારી છે. જગતના જીવોના પરસ્પરના ઉપકારના આધાર ઉપર અનંતા જીવો મુક્તિને પામ્યા, અનંતા જીવો મુક્તિના માર્ગમાં અત્યારે સ્થિત છે, અનંતા જીવો ભવિષ્યમાં પણ મુક્તિના માર્ગે જશે. અને એનું કોઈ સૂત્ર હોય તો જગતના જીવોને એકબીજા આવા પરમાર્થ માર્ગી જીવો, એક જ માર્ગના યાત્રીઓ, એક જ મંઝિલના પ્રવાસીઓ એકબીજાને બધા અનુરૂપ હોય છે. આને જ કહેવાય છે સત્સંગ. સત્સંગીઓ એક જ દ્રષ્ટિકોણથી, એક જ લક્ષ્યથી જ્યાં લોકો ભેગા મળે અને એને મોક્ષ સિવાયની બીજી કોઈ વાત ન હોય એને ભેગા થવામાં, ત્યાં વ્યવહાર તો પ્રવેશ કરે જ નહીં, સંસાર તો ત્યાં આવે જ નહીં. અને જેટલો સંસાર આવે એટલો પરમાર્થ નબળો પડે એમ સમજી લેવું. અને મોટી મુશ્કેલી જીવની એ છે કે જીવને સંસાર છોડવો નથી ને પરમાર્થ કરવો છે. એટલે એકે સત્સંગ સાચા ફળીભૂત કે બળવાન કે પ્રાણવાન થતા નથી. કારણ કે સત્સંગમાં ગયો તો એ લાઈબાઈ શેની લાગી છે? વ્યવહારની. અરે ભાઈ, આ દ્રષ્ટિ ક્યાંથી આવી? તો અનાદિના સંસ્કાર, અનાદિના સંસ્કાર જે વ્યવહારના છે ક્યાં દાખલ કર્યા? પરમાર્થમાં. આખરે તો એ જ કર્યો, રૂપ બદલું, સંસારનું રૂપ બદલું, વ્યવહારનું રૂપ બદલું, વસ્તુ તો એ નહીં રાખી. જ્ઞાનીઓ કહે છે કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. મનની અંદર બીજો કોઈ વિકલ્પ નથી. એનો વ્યાપાર મનનો બધો જ શાંત થઈ ગયો છે. મનનો બધો જ વેપાર જેનો શાંત થઈ ગયો છે અને હવે એક જ વાત રહી છે, કદાચ આ જીવનની અંદર એક જ જાગતું તત્વ હોય તો એક જ છે, પોતાના આત્માર્થની પ્રાપ્તિ કરવી, પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવું તે. અને આ જ નિમિત્તે જ્યારે હોય છે ત્યારે એકબીજાના કેટલા પૂરક અને કેટલું સહાયતા, આ સત્સંગના સહારે આખું જગત ચાલે છે, પરમાર્થ જગત. જ્ઞાનીઓ કહે છે કે આવું આ વિશ્રામ છે એકબીજાના. આવા જ્ઞાનીઓને જ્યારે કારમાં ઉદય આવે અને પોતાની સાધનાને ટકાવવી હોય ત્યારે એને પણ કહે છે કે અમને તો ભક્તિ સંબંધી વિવલતા રહ્યા કરે છે અને તેમ કરવામાં હરિ ઈચ્છા સુખદાયક જ માનું છું. ક્યારે તમારા નિવાસ અમે ઈચ્છીએ છીએ, માત્ર સ્વભાગ શ્રીમદ રાજચંદ્રનો સત્સંગ ઈચ્છે છે એવું નહીં, પણ શ્રીમદ રાજચંદ્ર પણ સ્વભાગના સત્સંગની ઈચ્છા કરે છે કે તમને અમે પણ ક્યારે મળીએ એવું અમને પણ થયા કરે છે. અને જગતની અંદર પરમાર્થ માર્ગનું એક અદ્ભુત તત્વ છે આ, આને ક્યાંય કોઈ સમજવામાં ભૂલ નહીં કરીએ આપણે. આ કોઈ નબળાઈ નથી, આ કોઈ દુર્બળતા નથી, આ પરમ તત્વના દ્રઢીકરણનો માર્ગ છે. જ્ઞાનીઓનું જ્ઞાનીઓ સાથે મળવું, સમ સ્વભાવીઓનું મળવું, તેને જ્ઞાનીઓ એકાંત કહે છે. કૃપાળુ દેવે તો અદ્ભુત વાત કરી છે, સ્વભાગને કહે છે તમારા સંઘમાં પણ અમે તો અસંગની જ આરાધના કરીએ છીએ, સમજવાનો ક્યાંય ભૂલ કરશો નહીં, તમારા સંઘમાં પણ અમારી તો અસંગની જ આરાધના છે. કેવો સંઘ હશે સંઘમાં, અસંગની આરાધના થતો સંઘ કેવો હશે, એનું સ્વરૂપ શું હશે. જ્ઞાનીઓ આ રીતે જગતની અંદર જ્યારે આવા કર્મના ઉદય આકરા આવે છે ત્યારે પણ એને આવા સાધના માર્ગની અંદર ચાલનારા સમાન સમ સ્વભાવી સમલક્ષના યાત્રીઓ એકબીજાનું બળ પૂરું પાડતા હોય છે, સત્સંગનું બળ પૂરું પાડે છે, શ્રદ્ધાનું બળ પૂરું પડે છે. અને એટલા જ માટે કહ્યું છે કળિયુગ આવતો તો એટલે ભગવાન મહાવીરે સાધનાનું સ્વરૂપ પલટાવી નાખ્યું. ભગવાન મહાવીરના શાસનની રહસ્યની વાતો જો વિચારીએ તો ખ્યાલ આવે કે આ તીર્થંકરનો આપણા ઉપર શું ઉપકાર છે. તત્વ તો અનાદિનું એક છે, કે ઋષભદેવનું તત્વ અને મહાવીરનું તત્વ જુદું છે, અનાદિ કેવડી થયા એના તત્વમાં અને મહાવીરના તત્વમાં કંઈ ફેર છે, દર્શન એક જ છે. પણ વ્યવહાર માર્ગ સાધનાનો માર્ગ જુદો છે. મહાવીરે સંઘની સાધનાનો આખો ક્રમ આપણને આપ્યો, સાંઘિક સાધના. સાધના અત્યાર સુધી વ્યક્તિગત હતી, પાર્શ્વનાથ સુધીના સાધુઓ વૈયક્તિક સાધના કરતા હતા, જિનકલ્પી મુનિઓ હતા, હવે ગચ્છવાસી મુનિઓ થયા, ગણવાસી મુનિઓ થયા, 11 ગણધરના શિષ્યોની અંદર વિભાજિત કરી અને 11 ગણથી શરૂઆત થઈ, ગચ્છવાસી થયા. પરસ્પરના સાથથી હવે આવનાર જે કાળ છે, આવતો કાળ જે છે, ભગવાન મહાવીરે એની દ્રષ્ટિમાં જોયો કે ઓહો, આ 21,000 વર્ષનો પાંચમો આરો શરૂ થઈ ગયો છે, 3.5 વર્ષ પછી શરૂ થઈ રહ્યો છે. અને તે સમયે આ શાસન, એ શાસનનું સૂત્ર સંઘ, સાંઘિક સાધના, સમૂહની સાધના. એકલો વ્યક્તિ ભાંગી પડશે, તૂટી પડશે, અટકી જશે અને ક્યાંક ફરીથી 84ના ચક્કરમાં ચાલ્યો જશે. માટે સાધનાનું સ્વરૂપ આ 24માં તીર્થંકર મહાવીરે સાધનાના સ્વરૂપમાં શ્રાવક શ્રાવિકા સાધુને સાધ્વી બધાને મૂકી દીધા. તત્વથી વાત બરોબર છે કે એકલો આવ્યો એકલો જવાનો બધું જ બરોબર છે, છતાં કાળ ભેદે પાત્ર ભેદે ધર્મના સ્વરૂપની જે પ્રતિષ્ઠા કરે છે જ્ઞાનીઓ, એ જગત ઉપર એમનો ઉપકાર જગતના સામાન્ય જીવો પકડી શકતા નથી. એટલે જ્ઞાનીઓ પ્રત્યે જે અહોભાવ આવવો જોઈએ આવતો નથી. કારણ કોરું તત્વ, શુષ્ક તત્વને પકડી લેનારા લોકો એને ક્યારેય આવા પુરુષોની કોઈ અદ્ભુત વાતો પકડમાં ન આવે. ભગવાન મહાવીરની સાંઘિક સાધના, સંઘ સ્વરૂપની સાધના, એને આરાધનાનું સ્વરૂપ મળ્યું. ઉપાસના વ્યક્તિગત છે, સાધના વ્યક્તિગત છે, આરાધના સામૂહિક છે. સમૂહની અંદર આરાધના, કારણ કે કાળ પ્રતિકૂળ છે. કાળ પ્રતિકૂળની અંદર હવે સંસાર સંબંધી જે આપણને યોગ મળ્યો છે એ લોકો આપણી સાથે રહે એવું અપેક્ષા રાખવી નહીં, પણ હવે પરમાર સંબંધી લોકો મળવા જોઈએ, એ ભેગા થવા જોઈએ, એનું નામ સત્સંગ છે. એવા લોકોના સહારે હવે જીવનની પરમાર્થ માર્ગની યાત્રા આગળ વધારવી જોઈએ, અને એને માટે આ સત્સંગીઓ એકબીજાના આત્માના વિશ્રામ સ્થાન રૂપ હોય છે. પરમ વિશ્રામ સૌભાગ્ય. શ્રીમદ રાજચંદ્ર જેવો આવો જન્મ જન્માંતરનો યોગી સૌભાગ્યને પરમ વિશ્રામ તરીકે કહે છે કે તમે અમારા વિશ્રામનું સ્થાન છો, કારણ કે અમે અત્યારે આવા વ્યવહાર ઉદયની અંદર, કર્મના કારમા ઉદયની અંદર અટવાયા છીએ. તે સમયે અમારે પણ આની સ્થિરતા પકડવા માટે કોઈને કોઈ આધાર, આલંબન અને એની અંદર સત્સંગી રૂપે જેનું મન કેવળ પરમાર્થની પ્રાપ્તિમાં જોડાયેલું છે આવા લોકો પ્રત્યેની પરસ્પર આ સંબંધ હોય છે. એટલે સત્સંગીઓના પરસ્પર સંબંધ, ગુરુ શિષ્યના પરસ્પર સંબંધ, આ પ્રકારના ઉપાસ્ય અને ઉપાસક એ બંનેના પરસ્પર સંબંધ, આ જગતની અંદર સામાન્ય આપણા વ્યવહારના સંબંધના ગણિતમાં કંઈ આવતું નથી એટલે આપણને એની મર્યાદા, એની અદ્ભુતતા પકડાતી નથી. પણ આવું જ્યારે ક્યાંક વાંચીએ ત્યારે એમ થાય કે ઓહો, એ સૌભાગ્યને પરમ વિશ્રામ સૌભાગ્ય. તમે તો અમારા માટે દેહ ધારણ કર્યો હોય એવું લાગે છે. અમને પણ આ પ્રકારની પરમાર્થ માર્ગની અંદર સ્થિરતા અપાવે. કેવી ઉત્કૃષ્ટ કોટી હશે અરસ પરસની, ભક્તિ સંબંધી વિવલતા રહ્યા છે, અને તેમ કરવામાં હરી ઈચ્છા સુખદાયક જ માનું છું. શું થાય, ભક્તિ જોઈએ, સત્સંગ જોઈએ, પણ વિવળતા રહે છે, થતું નથી અને મન ચડ વિચડ થઈ જાય છે. પણ હરી ઈચ્છા સુખદાયક જ માનું છું. અહીંયા હરી ઈચ્છા, ઈશ્વર ઈચ્છા એટલે કર્મ, નિયતિ, જે કર્મ છે. જીવનની અંદર જે કઈ સ્થિતિ સંયોગો પ્રાપ્ત થાય છે તે કેવળ પોતાના શુભાશુભ કર્મના ઉદય જ છે, એ સિવાય કશું નથી. પોતાને પ્રાપ્ત થતી એક પણ સ્થિતિ કોઈની કૃપાનું ફળ નથી. કે કોઈની અવકૃપાનું ફળ નથી. જીવન આશીર્વાદ અને અભિશાપના આધાર ઉપર જીવનની ઘટનાઓ બનતી નથી. વ્યક્તિના પોતાના જ ઉપાર્જિત કરેલા શુભ અશુભ કર્મના ઉદયના આધાર ઉપર જ એનો વ્યવહાર ક્રમ અને એનો જીવન ક્રમ ગોઠવાયેલો છે. આ શ્રદ્ધા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી જીવ પોતાના સ્વપુરુષાર્થમાં સ્થિત ન થાય, ત્યાં સુધી એ બહાર ભટકા કરે. પણ એ બધા તત્વો ઉપકારી છે, તને શુભ કર્મમાં મદદ કરશે, તને પરમાર્થ માર્ગે જગતથી મુક્ત થવામાં, આપણી યાત્રામાં આ બધા જ કોઈના આશીર્વાદ આપણને મદદરૂપ થશે, જેથી આપણું શુભ ઉત્કૃષ્ટ શુભ થશે, પ્રકૃષ્ટ પુણ્ય થશે, કે જે પ્રકૃષ્ટ પુણ્યના કારણે આ જીવ પોતાના પરમાર્થ માર્ગની યાત્રા સુખરૂપ કરશે. પણ એ જે એને યોગ પ્રાપ્ત થશે એના કારણની અંદર પેલો આશીર્વાદ છે, પણ એ પ્રાપ્ત થવાની અંદર એ આશીર્વાદને પણ એને ક્રિયાન્વિત કર્યો એ એનો પુરુષાર્થ છે, અને પુરુષાર્થથી જ એને ફળ મળે છે. માત્ર કોઈના આશીર્વાદથી ફળ મળતા હોય તો જ્ઞાનીઓ કોઈને કહેતા નથી કે તમે સંસારનું પરિભ્રમણ કરો. જ્ઞાનીઓના તમામ જીવો પ્રત્યેનો આશીર્વાદ શું છે? જગત માત્રના જીવ પ્રત્યે જ્ઞાનીઓનો આશીર્વાદ શું છે? સર્વજીવ સુખી જાઓ, સર્વે સુખીન સંતુ, સર્વે સંતુ નિરામયા, માં કશ્ચિત દુઃખ ભાગ ભવે, સર્વે ભદ્રાણી પશ્યંતુ, સૌનું મંગલ થાઓ, સૌનું કલ્યાણ થાઓ, સર્વ સુખી થાઓ, સૌ આરોગ્યવાન બનો. છતાં હોસ્પિટલો વધતી જાય, ડોક્ટરો વધતા જાય, દવાની દુકાનો ખોલતી જાય, કોના આશીર્વાદનું ફળ છે? કેમ આ બધું ચાલે છે? એના આશીર્વાદને કારણે આ બધી જગતની અંદર પીડાઓ ઊભી થઈ છે કે જીવના પોતાના અશુભમાંથી પોતે હલતો નથી, હટતો નથી. મને પ્રાપ્ત થતી પ્રત્યેક પરિસ્થિતિ મારા શુભાશુભ કર્મનું પરિણામ છે. મુશ્કેલ છે સમજ, શ્રદ્ધા મુશ્કેલ થાય છે. એટલા માટે કે ઈઝી માર્ગ ઉપર જીવનું બહુ આકર્ષણ હોય છે. ઈઝી, સરળતાથી, એ પાથ ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સ એને કહે છે. માણસને ઓછામાં ઓછો અવરોધ આવે એ માર્ગે જવાનું, એ ઝપટથી એને આકર્ષણ એનું હોય છે. અને એને કારણે થઈને એ કેટલીક વાર પોતાના પુરુષાર્થને ગોપવે છે, કેટલીક વાર એવું સમાધાન પ્રાપ્ત કરી લે છે કે આપણે પુરુષાર્થ કરવાની જરૂર નહીં, હવે આપણું કલ્યાણ તો જે કરનારો છે ને, આપણે જેને કીધું છે ને ફોપી દીધું છે, આ કઈ સોલ સેલિંગ એજન્સી આપવાની તારા કલ્યાણની? જે માલનું ડિસ્ટ્રીબ્યુશન આપણે સોંપી દીધું હોય કે અમને કહી દીધું કે જેટલું મારું ફેક્ટરીમાં ઉત્પન્ન થશે બધી વેચવાની જવાબદારી એની, એમ આ સોલ સેલિંગ એજન્સી દઈને બેઠો છે કે હવે મારું કલ્યાણ કરવાની જવાબદારી એમની છે, મારે શું કરવાનું છે? આવી કોઈ એજન્સીનો ધંધો પરમાર્થ માર્ગની અંદર છે નહીં. ગુરુનું કર્યું ગુરુ ભોગવે, ચેલાનું કર્યું ચેલો ભોગવે, આ કોઈ દી ભૂલવા જેવો સિદ્ધાંત નથી. પ્રત્યેક વ્યક્તિને અને તેના કર્મો એ આ સ્વતંત્ર અવસ્થા છે, આ વિશ્વની આ સ્વતંત્ર અવસ્થાના મૂળભૂત સિદ્ધાંતોને ધ્યાનમાં લેવા પડે. એટલે કે છે, હરિ ઈચ્છા સુખદાયક જ માનું છું. આવી સ્થિતિ હોવા છતાં મનની સ્થિતિ સમજવાની છે. વ્યવહારની સ્થિતિ અનુકૂળ નથી, વ્યવહારતા રહ્યા કરે છે, ભક્તિ નથી મળતી, સત્સંગ થતો નથી, સત્સમાગમ નથી મળતો, અને અમારે વ્યવહારમાં રહેવું પડે છે, એવો કારમો ઉદય છે. છતાં હરિની ઈચ્છાને સુખદાયક માનું છું, એને માટે થઈને કોઈ ફરિયાદ નથી. હરિની ઈચ્છા સુખદાયક જ માનું છું. આ જે કર્મનું તત્વ છે, મને પ્રાપ્ત થતા પ્રત્યેક યોગ સંયોગ એ કેવળ મારા પોતાના પૂર્વે નિબંધન કરેલા કર્મોનું જ ફળ છે. દોષ અમારો છે, કર્મ અમે બાંધ્યા છે. કૃપાળુ દેવ 239 આપણે આવી ગયો. દોષ અમારો છે, કર્મ અમે બાંધ્યા છે. અને એમણે પોતે બોધવાક્ય લખ્યા 14 વર્ષની ઉંમરે, એમાં પણ લખ્યું, તારા દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. તારા દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. સંતે કીધું નથી કે અમારો આશીર્વાદ ઓછો છે એટલે તને બંધન છે. સંતે એવું ક્યાંય કીધું નથી કે તે અમને ભેજ્યા નથી એટલે તને બંધન છે. આવ ને તો અમે લાકડી ફેરવી દઈએ તારા ઉપર, અમે તારા ઉપર હાથ ફેરવી દઈએ, અમે તને ભભૂતિ આપી દઈએ, અમે તને મંત્ર આપી દઈએ, તારું કલ્યાણ થઈ જાય. તને બંધન હોવાનું કારણ અમે કંઈક નથી આપ્યું માટે, એમ આવું કોઈ સંત કહે જગતની અંદર? સૂક્ષ્મ વિવેકથી સમજવું પડે. મહાત્મા વ્યાસજીને જેમ થયું હતું તેમ અમને હમણાં વર્તે છે. આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદ સંપન્ન થયા નહોતા, કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતો. અમને પણ એમ જ છે. કૃપાળો દેવને કેટલા કેટલા સંતો સાથે કેટલી કેટલી આત્મીયતા હશે. આ પુરુષ જન્મ જન્માંતરનો યોગી છે, અને આ મહાત્મા વ્યાસ અને આ કાળ જે છે એ કાળને કેટલું અંતર છે. છતાં એક આપણે સ્તવનની અંદર બહુ સરસ આવે છે ને કે જ્ઞાનીના હાર્દને જાણે જ્ઞાનીઓ. જ્ઞાનીના હાર્દને કોણ જાણી શકે? જ્ઞાનીઓ જ જાણી શકે. એમણે વ્યાસજીની પરિસ્થિતિ કેટલી જાણી છે એ તો વિચાર કરીએ આપણે, કે મહાત્મા વ્યાસજીને જેમ થયું હતું તેમ અમને હમણાં વર્તે છે. એમને વ્યાસજીની સ્થિતિ કેટલી સ્પષ્ટ છે, શું થયું હતું વ્યાસજીને આપણને તો કઈ ખબર નથી. આપણને તો વ્યાસજીએ મહાભારત લખ્યું એટલી ખબર છે, બાકી કઈ ખબર નથી. શું થયું હતું મહાત્માજીને, શું મુશ્કેલી હતી, એવું થયું કે જે આપને થયું છે. આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદ સંપન્ન થયા નહોતા. વસ્તુને ખૂબ ગંભીરતાપૂર્વક સમજવી તો પડશે જ. આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદ સંપન્ન થયા નહોતા. આત્મદર્શન થયું અને છતાં આનંદ સંપન્નતા ન થઈ. સ્થિતિ અખંડપણે ચાલુ રહી નહીં. આત્મદર્શન થઈ ગયો, થયું પછી પાછું ખંડ પડી ગયો, અને ખંડ પડવાથી આ તો જીવ પાછો આત્મદર્શન થયા પછી અનાત્માની અંદર જાય કે ન જાય? આત્મદર્શન જેને થઈ જાય એ પછી અખંડપણે પોતાના આત્માના હરિરસને ગાય. અખંડપણે પોતાના હરિરસને ગાવાને બદલે પોતાને આત્મદર્શન થઈ ગયું એની મહત્તાની અંદર વયો જાય તો શું થાય? એને પૂજાવામાં વયો જાય, એના આરંભ સમારંભ થઈ જાય, એ સત્કારમાં જાય, એ માનમાં જાય, એ યશમાં જાય, એ પ્રસિદ્ધિમાં જાય. તરતમ જોગે રે તરતમ વાસના રે. આનંદ ગંજીએ કીધું કે આવા પામેલા લોકો પણ જુદી જુદી વાસનાઓમાં પલટાઈ ગયા. અને હે પ્રભુ, આ કળિયુગની અંદર વાસિત બોધ આધાર, અમારી પાસે તો આવા વાસિત લોકોનો બોધ છે. બોધ સાચો છે એની પાસે, પણ એની વાસનાઓ એની સાથે જોડાયેલી છે. હવે શું જોડાયેલી છે? તો આત્મદર્શન થયું છે, પણ બીજી વાસનાઓથી પોતે મુક્ત થઈ શકતા નથી. કેવી કરુણા, કેવી સ્થિતિ! કૃપાળુદેવ એક બીજા પત્રમાં પણ લખ્યું છે કે જેને નામનું આત્મદર્શન હોય એને સમ્યક જ્ઞાની ગણવા નહીં, અને ધર્મ જના જે મુનિઓ છે, સંતો છે, એની પાસે જે મોકલા હતા ખંભાતના મુમુક્ષુઓને, એને કહ્યું કે તમે જે માનો છો એવું આત્મદર્શન એમને થયું નથી. એમને કોઈ કોઈ પદાર્થ તેજોમય દેખાય ને, કોઈ પદાર્થ આ દેખાય ને, કોઈને આની ખબર પડી જાય ને, કોઈ આગમના એંધાણ જાણે, આ કોઈ આત્મદર્શનની નિશાની નથી. અતિન્દ્રિય શક્તિ ખરી, અતિન્દ્રિય શક્તિ ખરી, પણ અતિન્દ્રિય શક્તિને આત્મદર્શનમાં ખપાવી ન દેવી. જીવને સાધના કરતા કરતા લબ્ધિ ઉત્પન્ન થાય. એટલે ઘણા ઘણા પ્રકારના અસિદ્ધો, યોગીઓ, આ બધા જે યોગી પુરુષો છે એને કંઈ ને કંઈ પ્રકારની ચમત્કાર, કૃપાળુ દેવે કહ્યું કે ચમત્કાર બતાવીને યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી. થાય એવું, અને આપણી દ્રષ્ટિ એના ઉપર જ છે. કોઈ આપણને ખબર ન પડે, એને ખબર પડી ગઈ, પણ એને ખબર પડી કોઈ આત્મદર્શનની નિશાની નથી. આત્મદર્શન થયા છતાં પણ આનંદ સંપન્ન થયા નહોતા, અને જગતની અંદર ઘણા ઘણા જીવો આ ભૂમિકાએ પહોંચીને પણ પછી પાછા સડસડાટ કરતા ઉતરી જાય છે. કારણ કે ત્યાં મનોનિગ્રજ ન આવે તો સંસારના વેપાર સંકેલાતા નથી, વધતા જાય છે. અને ઘણાનો તો સંસારના વેપાર કરતા પરમાર્થનો વેપાર જોરદાર હોય છે. આ આરંભ સમારંભ સંસાર કરતા પારમાર્થિક વધારે હોય છે, બની શકે છે, બને જગતની અંદર આવું બને છે. અને એના જ કારણે જે આખો વિતરાગ માર્ગ અને નિર્ગ્રંથનો માર્ગ છે, એ નિર્ગ્રંથનો માર્ગ અને ઇતર માર્ગ, આત્મદર્શન થયું છે પણ અહીંયા વિતરાગતાનો માર્ગ બહુ સ્પષ્ટ કીધો છે. અને અહીંયા પછી કોઈ આશ્રમ ને કોઈ મઠ ને કોઈ એની અંદર સ્થાપના કરી કરીને પાછા આરંભ સમારંભ કરીને સ્થિત થઈ ગયા છે. નિર્ગ્રંથ માર્ગની અંદર ક્યાંય બંધાતા નથી. એને એના ગચ્છની અંદર પણ નવકલ્પી વિહારનો આચાર આપી દીધો તીર્થંકરે, કે ક્યાંય એક સ્થળે રહેવું, ત્રણ દિવસથી વધારે પણ રહેવું નહીં. આત્મજ્ઞાની હોય, કારણ તો સંસાર સાથે કોઈને કોઈ પ્રકારની ગ્રંથિ બંધાઈ જશે, પ્રતિબદ્ધતા આવશે. અને જિનેશ્વરના માર્ગની અંદર કૃપાળુદેવે કહ્યું કે દ્રવ્યથી, ભાવથી, ક્ષેત્રથી અને કાળથી જે અપ્રતિબદ્ધપણે વિચરે છે એ પુરુષ જ નમન કરવા યોગ્ય છે, કીર્તન કરવા યોગ્ય છે, પરમ પ્રેમે ગુણગ્રામ કરવા યોગ્ય છે. મુનિશ્રીને લખ્યું કે ક્ષેત્રનો પ્રતિબંધ તમને વર્તતો હોય તો વિતરાગ માર્ગમાં આપણે છીએ એમ માનવો નહીં. અને જ્ઞાનીઓને પણ પોતાના ક્ષેત્રના પ્રતિબંધ થાય, સંસ્થાઓના પ્રતિબંધ થાય, પોતાના આશ્રમોના પ્રતિબંધ થાય, પોતાના કેન્દ્રોના પ્રતિબંધ થાય, આનંદ સંપન્નતા ઘટી જાય. આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદ સંપન્ન થયા નહોતા, એનું એક કારણ આ પોતાનો મનોવ્યાપાર અને બીજું કારણ આવો પૂર્વનો કોઈ ઉદય જે પરમ કૃપાળુ દેવની અંદર પોતાને કોઈ પણ પ્રકારનો આરંભ સમારંભ નથી કરવો અને છતાં વ્યવહારમાં જોડાવું પડે છે. આ વ્યવહારમાં જોડાવું પડે છે અને વ્યવહારમાં જોડાવું ઈચ્છાથી અને એક ઉદયથી, આ બેનો તફાવત જેદી સમજાશે તેદી આપણને સાધક દ્રષ્ટિ આવી ગણાય. એક ઉદયથી અને એક ઈચ્છાથી, ઈચ્છાનું તત્વ અને ઉદયનું તત્વ એ બે વચ્ચે ઘણો સૂક્ષ્મ ભેદ છે. આ સૂક્ષ્મ ભેદ એ મુમુક્ષુતાની દ્રષ્ટિમાં પકડાય. એટલે કૃપાળુદેવે કહ્યું મહાત્માના યોગે મહાત્માની અંતરંગની અલૌકિક દશાને ઓળખવી. પછી પણ કોણ ઓળખે? તો કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. એ જ વાત એમને 755ના પત્રમાં કીધી કે ઉત્તમ વૃત્તિનો જે મુમુક્ષુ છે એ જ આવા કોઈ પુરુષ મળે તો એની અંતરદશાને અંતર્મુહૂર્તમાં પામી જાય કે આ મહાત્મા અત્યારે કઈ દશામાં બિરાજમાન છે. પણ એની શરત મહાત્માની દશા નહીં, પોતાની ઉત્તમ વૃત્તિ જાગૃત હોવી જોઈએ. બધી જ જગ્યાએ ફરી ફરીને વાત પોતા ઉપર જ કેન્દ્રિત થાય છે એ ભૂલવા જેવું નથી. આખો પરમાર્થનો માર્ગ જો આત્મદ્રવ્ય સ્વતંત્ર છે તો પુરુષાર્થમાં પણ સ્વતંત્ર છે. જો એના બંધમાં એ સ્વતંત્ર છે તો એની મુક્તિમાં પણ એ સ્વતંત્ર છે. અને એની સ્વતંત્રતા અને એની સ્વાયત્તતા
આ વિતરાગ દર્શન સિવાય, આ સર્વજ્ઞ ને કેવડી સિવાય કોઈએ જાણી નથી અને ગાઈ નથી. અમને પણ એમ જ છે, અમને પણ એમ જ છે. શું છે? જેવું વ્યાસજીને છે એવું. શું વ્યાસજીને હતું? તો કે આત્મદર્શન થયા છતાં આનંદ સંપન્ન થયા નથી, કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતો. જે ગાયો નહોતો એ વ્યાસજીએ કેમ ગાયો નહોતો એ આપણો વિષય નથી, કેમ કે આપણા જ્ઞાનમાં એ વાત આવતી નથી. કૃપાળુદેવે કેમ જોયું ખબર નથી, પણ એમને પણ એ જ હશે, કેમ કે એમને પોતાની સ્થિતિનું સંકલન એમની સાથે કર્યું. પણ કૃપાળુદેવની સ્થિતિ આપણને ખબર છે કે હરિરસ અખંડપણે કેમ ગવાતો નથી, તો એને ઉદય આવ્યો છે કર્મો, પૂર્વે નિબંધન કરેલા કર્મો. વ્યવહાર ન ઈચ્છવા છતાં, સ્વેચ્છાથી વ્યવહાર નહીં, અમે તો પરેચ્છાથી જીવીએ છીએ. એને શબ્દ મૂક્યો છે પરેચ્છા, બીજાની ઈચ્છાથી જીવીએ છીએ. અમને કોઈ જીવવાની, આ સાંસારિક જીવન જીવવાની કોઈ ઈચ્છા નથી. કોઈ પણ પ્રકારના આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. કૃપાળુદેવ લખે છે, કોઈ પણ પ્રકારના આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી, પ્રીતિથી રહ્યા નથી, લોભથી નહીં, સ્વાર્થથી નહીં, ભયથી પણ નહીં. સૌભાગભાઈને એ જવાબ આપે છે, એક એકમાં એક પણ વિકલ્પ ન થવો જોઈએ. જ્ઞાની પુરુષની દશાને ઓળખો પહેલા, અને આ ઓળખતા નહીં આવડે તો ગમે તે જ્ઞાનીમાં ભેરવાઈ જશો, ભૂલ થઈ જશે, ભેરવાઈ જવામાં વાંધો નથી. પણ જીવે તત્વની સ્વતંત્રતાનો જેનો જે ખ્યાલ છે આત્મકલ્યાણનો, અહીંયા દોષ આવી જશે, માર્ગ ક્યાં રોકાઈ જશે ખબર નહીં પડે. અમને પણ એમ જ છે, અખંડ એવો હરિરસ પરમ પ્રેમે અખંડપણે અનુભવતા હજુ ક્યાંથી આવડે. અખંડ એવો હરિરસ પરમ પ્રેમે અખંડપણે અનુભવતા હજુ ક્યાંથી આવડે. હવે જાણવાની વાત નથી આવતી. અખંડ હરિરસને પરમ પ્રેમે અખંડપણે અનુભવવાની વાત આવે છે. અખંડપણે જેને અનુભવવો છે, પ્રાપ્ત થયેલા આત્મદર્શનમાં હવે એવી લીનતા, એવી લીનતા, કૃપાળુદેવે જે એ લીનતાનું એક શબ્દ ચિત્ર આપણને આપ્યું છે કે આત્મરમણતામાં જેની લીનતા થઈ છે ને, હે નાથ, તું તુષ્ટમાન થઈને હવે શું આપવાનો હતો? હવે તો અમે લેવા દેવાની સર્વ કડાકૂટમાંથી મુક્ત થયા છીએ. અદ્ભુત! કોઈ કેટલી ઊંચાઈ પકડાઈ છે. એવો હરિરસ પરમ પ્રેમે, એક તો પરમ પ્રેમથી આત્મદર્શન થયા પછી એ દર્શન, એ પોતાનું અનાદિકાળનું સ્વરૂપ એકવાર ભાનમાં આવે, એકવાર લક્ષ્મણ આવે, અને જો એમાં અખંડ લીનતા ન લાગે અને એના મહત્તાના જોગે ફરી સાંસારિક મહત્તા ઊભી થાય તો શું કહેવું. પરમ પ્રેમે એના તરફનો પ્રેમ અખંડપણે અનુભવતા, અખંડપણે અનુભવતા હજુ ક્યાંથી આવડે? કારણ કે આ પૂર્વના ઉદયના કારણે અમે આ સંસારમાં રહ્યા છીએ. અમે આને અખંડપણે કેવી રીતે અનુભવી શકીએ? આમાં બાધા ઉત્પન્ન થાય છે. અને આપણા સુખનું, અનંત સુખનું એક લક્ષણ જિનેશ્વરે જે કહ્યું છે એ અવ્યાબાધપણું. આત્મિક સુખનું એક લક્ષણ અવ્યાબાધપણું. ઘણી વાર આ શબ્દો આવે છે પણ આપણું ક્યાંય ઉપયોગ જોડાતો નથી, ભાવ નથી પકડાતો, અર્થ છે આપણે એમાં જોડાતા નથી. અવ્યાબાધ સ્વરૂપ પ્રાપ્ત કરવું. અવ્યાબાધ સ્વરૂપ એટલે જે સ્વરૂપ ઉત્પન્ન થયું એમાં કોઈ પણ પ્રકારની હવે બાહ્ય પરિસ્થિતિ બાધારૂપ બની શકતી નથી, એવી લીનતા છે. અને આ વાત કૃપાળુદેવે કીધી છે. આ વાત કૃપાળુદેવે કહી છે પત્રાંક 954માં, કે સહરાનું રણ સંપ્રાપ્ત થયું, અતિ તીવ્રતાથી ત્વરાથી પ્રવાસ કરવાનો હતો અને પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો, યાત્રા અટકી ગઈ. જોયું રાજકોટની અંદર નર્મદા મેન્શનમાં પડ્યા છે અને હવે કશું જ થઈ શકતું નથી, છેલ્લા 2-3 દિવસ બાકી રહ્યા છે. અને લખે છે કે બસ યાત્રા થંભી ગઈ, પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો. અને પછી એ લખીને કહે છે કે અમારે બહુ અલ્પકાળની અંદર આ વેદી લેવું હતું પણ બની શક્યું નહીં. ત્યારે એને એક લીટી નીચે લખી, પણ જે સ્વરૂપ પ્રાપ્ત થયું છે તે અન્યથા થતું નથી. આવ્યા બાદ જે પ્રાપ્ત સ્વરૂપ થયું છે તે અન્યથા થતું નથી. બસ આ પુરુષ કેવળ જ્ઞાનને સ્પર્શની ભૂમિકાની અંદર દેહ છોડી શકે, આ પુરુષ પરમ સમાધિને પ્રાપ્ત કરી શકે, કે જેને પોતાના સ્વરૂપની સાથેનું અવ્યાબાદ પણ ચાલુ રાખ્યું છે. અને એવો અવ્યાબાદપણાનો અપ્રમત્ત ઉપયોગનો યોગ શ્રીમદ રાજચંદ્રજીને અહીંયા રાજકોટના 45 દિવસની અંદર વર્તતો હતો. આવી અપૂર્વ વૃત્તિ અહો થશે અપ્રમત્ત યોગ રે, કેવળ લગભગ ભૂમિકા સ્પર્શીને દેહ વિયોગ રે. આ સાધનાની પરાકાષ્ઠા છે. અહીંયા એ પ્રારંભની અંદર એ અત્યારે એમની આ અદમ્ય ઈચ્છા છે, એના મોઢામાંથી શબ્દ નીકળી શકે કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. હવે અમારે આ અપૂર્વ અવસર જોઈએ છીએ. ત્યાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ નહોતી એવી વાત અપૂર્વ અવસરમાં ક્યાંય આવતી નથી. અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, સંકિત મેળવવું છે, એવું અપૂર્વ અવસરમાં ક્યાંય આવતું નથી. પહેલા સમજી લઈએ, અપૂર્વ અવસરની સ્થિતિનો પ્રારંભ ક્યાંથી થાય છે? સમ્યક દર્શન થયા પછી, આત્મદર્શન થયા પછી. હવે સ્થિરતા જોઈએ છે અને અખંડપણે એ હરિરસને ગાવો છે, પરમ પ્રેમે ઉપાસવો છે. આ અપૂર્વ અરસોની ઝંખના આ છે કે અમને પ્રાપ્ત થયેલો એવો આત્મદર્શનથી પ્રાપ્ત થયેલો હરિરસ પરમ પ્રેમે અને અખંડપણે ગાવો છે અમારે. અને એની અંદર આ આયુષ્યનો યોગ બાધારૂપ બની ગયો. આયુષ્યનો યોગ, સહરાનું રણ સંપ્રાપ્ત થયું. કેટલી કેટલી અદ્ભુત વાતો છે. અને જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાં સુધી અમને જગતમાંની વસ્તુનું એક અણુ પણ ગમવું નથી. જુઓ, આ આત્મદર્શન થયા પછી આ આનંદ સંપન્નતા જ્યાં સુધી પ્રાપ્ત નહીં થાય, આ એક જ હવે તો એની અંદર અમારે અખંડપણે હવે એ આત્મદર્શનની કારણે અમને પ્રાપ્ત થયેલો હરિરસ છે એ અમારે પરમ પ્રેમે અખંડપણે અનુભવવો છે. અને જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાં સુધી અમને જગતમાંની વસ્તુનું એક અણુ પણ ગમવું, એક અણુ પણ નહીં ગમે અમને. ક્યાં સુધી? જ્યાં સુધી અમને પ્રાપ્ત થયેલો હરિરસ અમે પરમ પ્રેમે અખંડપણે અનુભવીએ નહીં ત્યાં સુધી આખું જગત અમારે મન તૃણવત છે. આત્મદર્શન થઈ ગયું છે અને પૂર્વના કર્મો જોર કરે છે. એ જોર કરે છે એને કારણે થઈ, અને આ આત્મદર્શન પ્રાપ્ત થયા પછી આનંદ સંપન્નતા જે પ્રાપ્ત થવી જોઈએ, એ આનંદ સંપન્નતા આનંદ સંપન્નતાની બદલે ખેદ વર્તે છે. શેનો ખેદ? આ પૂર્વે નિબંધન કરેલા કર્મો અમને આ આત્મ સ્વરૂપની લીનતા થવા દેતા નથી. બાહ્ય વ્યવહારમાં ક્યારેક ઉપયોગને જોડવો પડે છે, અને અમને ખેદ આ બધાનો નથી, લાભ અલાભનો ખેદ નથી, અમને તો વસ્તુપણમાં સ્થિતિ મંદતાનો ખેદ છે. એમ લખે વસ્તુ ભાવે થતી મંદતાનો ખેદ છે. આખા દુનિયામાં જો દુખિયા હોય તો અમે છીએ. એ અમારું દુઃખ કોઈ પૈસાનું દુઃખ નથી, સ્થિતિનું દુઃખ નથી, સગા સંબંધીનું દુઃખ નથી, ધંધા ધાપાનું દુઃખ નથી. ઊંધું સમજતા નહીં. એ કહે છે અમને વસ્તુ ભાવમાં થતી મંદતાનો ખેદ છે. આવું આત્મદર્શન પ્રાપ્ત થયા પછી આનંદ સંપન્નતા જે અખંડ હરિરસ અખંડ પ્રેમે પરમ પ્રેમે અખંડપણે અમારે અનુભવવો છે એની અંદર આ ઉદિત કર્મો અત્યારે અમને અવરોધ, આ અંતરાય કર્મ સમજાય. વસ્તુ પ્રાપ્ત હોય છતાં એના ઉપભોગમાં અવરોધ ઉભો થાય એને અંતરાય કહેવાય, અંતરાય કર્મ. અંતરાય કર્મ છે. જેશ્વરને તીર્થંકરોને આ કર્મ છૂટે ત્યારે જ્ઞાનીઓ કે છે હવે દાનાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, બધા જ અંતરાય એમના તૂટી ગયા. એમને અંતરાય કર્મને નાશ કર્યો અને ત્યારે પછી એ જે પછી જે આપણને દાન આપે છે બોધિનું, એ દાનમાં કોઈ બાધા નથી. માટે સર્વજ્ઞ જેવી કોઈ બોધિ નથી, દેશના જેવી કોઈ બોધિ નથી. જગતના જીવોને ઉપદેશનું દાન દેનાર હોય તો સમવર્ષમાં બિરાજમાન એ તીર્થંકર છે કે જેને હવે આ દાન આત્મામાં કોઈ અંતરાય નથી. આપણને છે, શેની છે? આપણી માન્યતાની અંતરાય છે, આપણા આગ્રહની અંતરાય છે, આપણી ગેરસમજની અંતરાય છે, આપણી અણસમજણની અંતરાય છે. કોઈ પાર વાત કરવા જેવી નથી આપણી. માટે ધર્મ અમે કેવડીનો માન્ય કરીશું. કેવડીનું એક લક્ષણ છે કે એને બોધિદાન જે કર્યું છે એમાં એને અંતરાય કર્મનો સંપૂર્ણ સર્વથા ક્ષય થઈ ગયો છે. માટે એની બોધિ અમારા માટે જગતના તમામ જીવો માટે કલ્યાણનું કારણ છે. જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાં સુધી અમને જગતમાંની વસ્તુનું એક અણુ પણ ગમવું નથી. ભગવાન વ્યાસજી જે યુગમાં હતા તે યુગ બીજો હતો, આ કળિયુગ છે. જુઓ, વ્યાસજી જે યુગમાં હતા એ યુગ તો બીજો હતો. પહેલો યુગ સત્ય, બીજો દ્વાપર, એ તો બીજો હતો. કંઈક યુગ કાળબળ અનુકૂળ હતું, આ તો કળિયુગ છે. એમાં હરિ સ્વરૂપ, હરિનામ અને હરિજન દ્રષ્ટિએ નથી આવતા. શ્રવ બધા સાધન કળિયુગથી ઘેરાઈ ગયા છે. ઘણું કરીને બધાય જીવ ઉન્માર્ગે પ્રવર્તે છે અથવા સન્માર્ગની સન્મુખ વર્તતા નજરે નથી પડતા. ક્વચિત મુમુક્ષુ છે પણ તેને હજી માર્ગનો નિકટ સંબંધ નથી. ત્રેવીસમા વર્ષ પછી આ પત્ર લખાયો છે. આ કૃપાળુદેવની અવસ્થા 1947 સંમત, 24માં જન્મ. એમણે આજે આખું એનાલિસિસ કર્યું છે, પૃથક્કરણ કર્યું છે પોતાની સ્થિતિનું કે વ્યાસજીને વખતે તો સારું હતું કે બીજા યુગમાં હતા. વ્યાસજીને આટલા અંતરાય નહોતા. હરિરસને ફરીથી આનંદ સંપન્ન થવું હોય તો એ તો કદાચ બહુ સરળતાથી થઈ શકે એવો યોગ એને તે કાળમાં મળે. અમે તો કળિયુગમાં છીએ અને કળિયુગનું લક્ષણ શું? તો કે હરિ સ્વરૂપ, હરિનામ અને હરિજન દ્રષ્ટિએ નથી આવતા, શ્રવણમાં નથી આવતા. પહેલાં તો હરિનું સ્વરૂપ, પછી બીજું હરિનું નામ અને ત્રીજું હરિના જન. આ હરિજન શબ્દ કૃપાળુદેવે 1947માં લખ્યો છે. અને એની ઉંમર ત્યારે 23 વર્ષની છે. ગાંધી ત્યારે હજી વિલાયતમાં હતા, 21 વર્ષની ઉંમર. સમજવા માટે હરિના જન, હરિજન એને લખ્યો છે. એ હરિજન દ્રષ્ટિએ નથી આવતા, શ્રવણમાં પણ નથી આવતા. એથી આગળ
એ ત્રણેયમાંના કોઈની સ્મૃતિ થાય એવી કોઈ પણ ચીજ પણ દ્રષ્ટિએ નથી આવતી. અમને હરિ સ્વરૂપ, હરિનામ કે હરિજનની સ્મૃતિ થાય એવી કોઈ ચીજ દ્રષ્ટિમાં આવતી. આ કળિયુગનું લક્ષણ સમજાવે છે. કળિયુગ શું ચીજ છે કે હરિ સ્વરૂપ, હરિનામ અને હરિજન તો દ્રષ્ટિએ નથી આવતા, શ્રવણમાં નથી આવતા, પણ એની અમને સ્મૃતિ થાય એવી પણ કોઈ જગતની ચીજ નજરમાં આવતી નથી. બધા સાધન કળિયુગથી ઘેરાઈ ગયા છે. જગતની અંદર જે સાધન, જે સંયોગ, જે સંબંધનો અમને પનારો પડ્યો છે, આ બધા સાધનો સેનાથી ઘેરાઈ ગયા છે? કળિયુગ છે. કળિયુગની અંદર જીવ પુદ્ગલાભિનંદી હોય છે, જીવ સ્વાર્થી હોય છે, જીવ મતલબી હોય છે અને જીવ પર પદાર્થનો ગુલામ હોય છે. સ્વત્વ નબળું થતું જાય આ કળિયુગનું લક્ષણ છે. સ્વત્વ મજબૂત થતું જાય એ સતયુગનું લક્ષણ છે. જ્યાં સતનો જ્યાં પ્રભાવ છે, સતનો અભાવ થતો જાય ધીરે ધીરે, એની પ્રભાવહીનતા આવે, આ બધો પડતો કાળ છે. આપણને પણ અવસરપીણી અને ઉત્સર્પીણી ઉત્કૃષ્ટ ભાવોનો પ્રભાવ, ઉત્કૃષ્ટ ભાવોની મહત્તા વધતી જાય ઉત્તરોત્તર, એને કહેવાય ઉત્સર્પીણી, અને ઘટતી જાય એને કહેવાય અવસરપીણી. આપણે અવસરપીણીના પાંચમા કાળમાં છીએ, જેને જ્ઞાનીઓએ કળિયુગ કીધો છે. આ કળિયુગનું લક્ષણમાં કહે છે કે બધા સાધન કળિયુગથી ઘેરાઈ ગયા છે. હરિ સ્વરૂપ, હરિનામ, હરિજન એ તો કોઈ દેખાતા નથી, સાંભળવામાં આવતા નથી, એટલું જ નહીં પણ એની અમને સ્મૃતિ થાય એવી પણ કોઈ ચીજ આ જગતમાં નજરે ચડતી નથી. બધાય જીવ ઉન્માર્ગે પ્રવર્તે છે. આ ઉન્માર્ગ અને સન્માર્ગ આ સંકિતીનું લક્ષણ છે. ઉન્માર્ગને સન્માર્ગ માને આ મિથ્યાત્વનું લક્ષણ. ઉન્માર્ગને સન્માર્ગ માને 25 પ્રકારના જે મિથ્યાત્વ છે એમાંનો આ એક પ્રકાર કે ઉન્માર્ગને સન્માર્ગ માને. બધાય જીવ ઉન્માર્ગે પ્રવર્તે છે અથવા સન્માર્ગની સન્મુખ વર્તતા નજરે નથી પડતા. ક્વચિત મુમુક્ષુ છે, આવી સ્થિતિમાં પણ ક્વચિત મુમુક્ષુ છે. મોક્ષની ઈચ્છા રાખવાવાળા, જગતથી જે મૂંઝાયા છે, જેને અનંતકાળનું મૂંઝન ટાળવું છે, પરિભ્રમણનો જેને ખેદ છે અને જે સંસારનો તાપ જેને આકરો લાગ્યો છે, આવા ક્વચિત મુમુક્ષુ છે. પણ તેને હજી માર્ગનો નિકટ સંબંધ નથી. આવા મુમુક્ષુઓને પણ ઈચ્છા છે, ભાવ અપેક્ષાએ એ સાધક છે, પણ હજુ એને એવો માર્ગનો નિકટ સંબંધ છે નહીં. કારણ કે મૂળ માર્ગથી લોકો લાખો ગાઉ દૂર છે અને ઉપદેશકના લક્ષમાં પણ એ મૂળ માર્ગ અત્યારે નથી. કૃપાળુ દેવે તો સ્પષ્ટ લખ્યું છે કે ઉપદેશકના લક્ષમાં પણ અત્યારે આ મૂળ માર્ગ નથી. તો લોકો જ્યાં જતા હોય એને પણ મૂળ માર્ગની જો ખ્યાલ ન હોય તો જનારા લોકોને દોષ શું દેવો? એની મુમુક્ષુતાને ધન્યવાદ, એ છે પણ એને માર્ગનો સંબંધ છે નહીં. વિશેષ અવસરે સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ. પણ નથી આવતા એ ત્રણેયમાંના